તારીખ 22/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 136.
સમાધિ ભાવે ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપયોગમાં મોક્ષ નો માર્ગ સુગમ છે અથવા એ પોતે જ મોક્ષ માર્ગ સ્વરૂપ છે એવી સમાધિ સૌ પ્રથમ ધ્યાન થતા થાય છે. સમાધિ વર્ણનમાં પણ એમ કહ્યું કે હવે કાંઈક સમાધિ વર્ણન કરવામાં આવે છે. નિર્વિકલ્પ સમાધિ રૂપ ઉપયોગ વિકલ્પાતી જ છે, મનાતી જ છે, એટલે આપોઆપ વચનાતીત પણ છે, કિંચિત વચન ગોચર છે, કથંચિત વચન ગોચર છે, તેથી તેનું કાંઈક વર્ણન કરવામાં આવે છે. પૂરેપૂરું વર્ણન અશક્ય છે. કેમ કે જે મનથી અગોચર છે, વિકલ્પથી અગોચર છે, એ વાણીથી ગોચર તો કેમ હોઈ શકે? વાણી તો વિકલ્પપૂર્વક આવે છે. સ્થૂળ ભાવને વાણી બતાવી શકે છે. સૂક્ષ્મ ભાવ તો એટલો છે કે મનમાં પણ આવતો નથી. એવી સમાધિ તો ધ્યાનમાં થાય છે, અથવા કોઈ એમ કહે કે ભલે અમને ધ્યાન નથી પણ અમે તો સમાધિમાં રહીએ છીએ. ધ્યાનમાં અમે કાંઈ ન સમજીએ પણ અમે તો સમાધિમાં રહીએ છીએ. તો એમ કહે છે કે પ્રથમ સમાધિ, સમાધિ તો પ્રથમ ધ્યાન થાય ત્યારે સમાધિ મળે છે. ધ્યાન વિના સમાધિ હોય, આત્માના ધ્યાન વિના સમાધિ પરિણામ થાય એવું તો બનતું નથી. એ ધ્યાન એકાગ્ર ચિંતા નિરોધ થતા થાય છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ તત્વા સુખ, એવું જે આત્મધ્યાન છે, સ્વરૂપનું ધ્યાન છે, એ કોઈ પણ અન્ય ચિંતાનો નિરોધ થઈને એક આત્મ સ્વરૂપમાં અગ્ર એટલે મુખ્ય થતા, એક આત્મ સ્વરૂપને મુખ્ય કરીને અન્ય ચિંતાનું ઉત્પન્ન થવું સ્વયં ન થાય, આપોઆપ જ ચિંતા ઉત્પન્ન થાય, એવી એકાગ્રતા થાય કે જેને લઈને બીજી ચિંતા સહજ જ ઉત્પન્ન થાય, એવી એકાગ્રતાને અહીંયા ધ્યાન કહે છે. એ સ્વરૂપ ધ્યાન છે. એ ચિંતાનો વિરોધ પરંપરા લે છે. કેમ કે આ જીવ કોઈને કોઈ ઉદયમાન પદાર્થની ચિંતા કર્યા જ કરે છે, સતતપણે ચિંતામાં લાગેલો રહે છે, અને ઉદયની ચિંતામાંથી ઉપયોગને નિવૃત્ત કરી શકતો નથી. એવું ચિંતા વિરોધ પણ રાગ દ્વેષને મટાડવાથી થાય છે, અથવા રાગ દ્વેષ મટે અને વિકરાળ ભાવ થાય ત્યારે ચિંતા ન થાય. ચિંતા એટલે કોઈને કોઈ પદાર્થનું ચિંતવું, ચિંતવન રહેવું, કોઈને કોઈ પદાર્થમાં ચિંતા રહેવી, એ પદાર્થને વિશે કઈ કરવું નહીં કરવું, ભોગવવું નહીં ભોગવવું, કોઈને કોઈ પદાર્થ ને વિશે ચિંતા રહ્યા જ કરે છે. ચિંતા તો બહુ પ્રચલિત શબ્દ છે અને સર્વસાધારણ ને અનુભવ ગોચર છે. તીવ્ર ચિંતા થાય ત્યારે માણસ નથી કહેતા બહુ ચિંતા નહીં કરવી, ચિંતા બળી અભાવણી, એની વાતમાં તો આ પ્રસિદ્ધ પદ છે, ચિંતા ચિતા સમાધા થવા. જેમ ચિત્તાઓ ચિત્તામાં બાળવામાં આવે છે, ચિંતામાં પણ આત્મા બળે છે, આપુલિત થાય છે, બળે છે. શ્રીમદજીએ માર્ગદર્શન આપ્યું છે કે કોઈ પણ પ્રસંગમાં વિશેષ ચિંતામાં ન પડવું, કોઈ પણ ઉદયના પ્રસંગમાં વિશેષ ચિંતામાં ન પડવું, એટલે તીવ્ર રસે કરીને ચિંતામાં ન પડવું, તે જ્ઞાનીઓના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. આ એટલે શું કે અરસ પરિણામે ઉદયમાં પ્રવૃત્તિ થાય તો ચિકાશ, રસની ચિકાશ ઓછી હોય તો પરિણામ ત્યાંથી ખસી શકે, મટી શકે. તીવ્ર રસવાળા અને તીવ્ર ચિંતાવાળા પરિણામ હોય તો એ પરિણામ ત્યાંથી જલ્દી દિશા બદલી શકતા નથી. અહીંયા કહે છે કે જે ચિંતા છે એ કેવી રીતે નિરોધ થાય, ચિંતા સ્વયં કેવી રીતે અટકે, કે રાગ દ્વેષ મટે અને વિતરાગ ભાવ થાય. તો રાગ દ્વેષ ચાલુ રહે અને ચિંતા મટે એવું બને નહીં. રાગ દ્વેષ જેના ચાલુ છે, રાગ દ્વેષની જેની પરિણતિ છે, એને ચિંતા મટવાનો સંભવ નથી. ચિંતા તેની મટી શકશે નહીં. ચિંતા મટાડવાની ઈચ્છા તેની કામયાબ નહીં થાય, સફળ નહીં થાય. કોઈને ચિંતા જોઈતી નથી, સામાન્ય રીતે કોઈને ચિંતા જોઈતી નથી, છતાં કોઈ ચિંતાથી મુક્ત થઈ શકતા નથી. કેમ ચિંતાથી મુક્ત થઈ શકતા નથી, કે ચિંતા કેવી રીતે મટે, વિતરાગ ભાવ ઉત્પન્ન થાય તો ચિંતા મટે, રાગ દ્વેષ મટે અને વિતરાગ ભાવ ઉત્પન્ન થાય તો ચિંતા મટે, એવું ચિંતા મટાડવાનું જે વિજ્ઞાન છે તેનાથી અજાણ છે. ચિંતા મટાડવાનો ઉપાય છે તેનાથી અજાણ છે. તેથી ચિંતા મટી શકતી નહીં. અહીંયા તો બહુ પદ્ધતિ સરવા છે, બહુ વ્યવસ્થિત નિરૂપણ છે. વાત સમાધિની કરવી છે કે જે ઉપયોગમાં નિર્વિકલ્પ સમાધિ લાગે છે એ તો પ્રથમ ધ્યાનમાં લાગે છે. ધ્યાન વિના તો સમાધિ લાગતી નથી. તો ધ્યાન ક્યારે થાય, કે ચિંતા નિરોધ થાય ત્યારે. ચિંતા નિરોધ ક્યારે થાય, કે રાગ દ્વેષ મટીને વિતરાગ ભાવ થાય ત્યારે. તે રાગ દ્વેષ કેમ મટે, આમ વ્યવસ્થિત વાત છે. ચિંતા નિરોધ રાગ દ્વેષ મટાડવાથી થાય છે અને તે રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ સમાગમ મટાડતા મટે છે, અથવા ઇષ્ટ અનિષ્ટ અભિપ્રાય મટાડતા મટે છે. એનો અર્થ જ એ થાય છે. કયા શબ્દ નો કયો અર્થ હોય એ આમાં જે કઈ સમજવાનું છે. સમાગમ એટલે શું છે, કે સમાગમમાં આવતા જે પદાર્થો, સંયોગમાં આવતા જે પદાર્થો, તેના પ્રત્યે ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય ખલાસ કરવો જોઈએ. જગતના સર્વ પદાર્થો જ્ઞેય માત્ર છે, કેમ કે હું જ્ઞાન માત્ર છું, ज्ञान मात्र एवा मुनि सर्व पदार्थों प्रति विलीन मात्र आखी विशेष कहीं એવું જ્યારે પદાર્થને વિશે ઠીકપણું કે અઠીકપણું પદાર્થના સ્વરૂપમાં જ નથી, આમાં પદાર્થના સ્વરૂપમાં પણ નથી કે આ પદાર્થ ઠીક છે કે આ પદાર્થ ઠીક છે, અને જ્ઞાનને વિશે પણ જ્ઞાનના સ્વભાવમાં કોઈ પદાર્થને વિશે ઠીક અઠીકપણું કરવું એ જ્ઞાનનું સ્વરૂપ અને જ્ઞાનનો સ્વભાવ નથી. બંને પોતપોતાના સ્થાનમાં તો બરાબર છે અને એ જ ઉચિત છે. તેના બદલે અનુચિતપણે પદાર્થને ઠીક અઠીકપણે સ્થાપે કે આ પદાર્થ સારો ગણવો અને આ પદાર્થ સારો ન ગણવો અને પોતે પણ એ પદાર્થને વિશે સારા પદાર્થને વિશે રાગ કરે અભિપ્રાય સહિત અને ખરાબ માનેલા પદાર્થને વિશે સારો માનેલો છે સારો છે નહીં, ખરાબ માનેલો છે ખરાબ છે નહીં, એ ખરાબ માનેલા પદાર્થને વિશે દ્વેષ કરે અભિપ્રાય છે એના રાગ દ્વેષ કદી મટે નહીં. એ અભિપ્રાય સહિત સારા નરસાના અભિપ્રાય સહિત રાગ દ્વેષ કરે છે તે રાગ દ્વેષથી વિમુક્ત થઈ શકે નહીં, કેમ કે અભિપ્રાય છોડ્યો નથી. અભિપ્રાય પહેલા છૂટે અને રાગ દ્વેષ પછી છૂટે. સમ્યક દ્રષ્ટિને પહેલા અભિપ્રાય છૂટે છે, રાગ દ્વેષ નથી છૂટતા. રાગ દ્વેષ તો ગુણસ્થાનમાં ઉપર ઉપર જાય એમ અમુક પ્રકારે અમુક હદે છૂટતા જાય છે, ક્રમશઃ છૂટતા જાય છે, નીચે નીચેના સ્તરના છૂટતા જાય છે, નીચી કક્ષાના છૂટતા જાય છે. એવી રીતે બને તેથી જે જીવ સમાધિ વાંચક છે તે રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટ પણ મટાડતા મટે છે. તેથી જે જીવ સમાધિ વાંચક છે એટલે જે જીવને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં સમાધિ કરવી છે તેવા જીવને ઇષ્ટ અનિષ્ટનો સમાગમ મટાડી સમાગમ મટાડી એટલે પદાર્થ ત્રણેય કાળે લોકનું દ્રવ્ય તો લોકમાં જ છે, છ દ્રવ્યનો સમાગમ મટવાનો સવાલ નથી, પણ ઇષ્ટ અનિષ્ટપણાનો સમાગમ મટાડીને એમ કહે છે. ઇષ્ટ અનિષ્ટનો સમાગમ મટાડીને તે સમાગમમાં રહેલા પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય છોડીને એ અભિપ્રાયપૂર્વક રાગદ્વેષને છોડીને ને રાગદ્વેષને છોડીને ચિંતા મટાડીને ધ્યાનમાં એકાગ્ર થઈને ધ્યાનમાં મન ધરવું એટલે અહીંયા ઉપયોગ ધરવો, ધ્યાનમાં ઉપયોગને ધરીને ચિત્ત સ્વરૂપમાં એટલે ચૈતન્ય સામાન્યમાં સમાધિ લગાવીને પરિણામને સ્થિર કરીને નિરાનંદને ભેટો કે આનંદની વાત લઈ લીધી. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે આત્માનો આનંદ ઉત્પન્ન થાય થાય ને સમાધિ અને આનંદ છે એ અવિનાભાવી ભાવ છે. પદાર્થમાં ઉપયોગ જાય રાગ દ્વેષ ઇષ્ટ અનિષ્ટપણું કરીને પર પદાર્થમાં રાગ દ્વેષ સહિત ઉપયોગ પ્રવર્તે અને દુઃખ ઉત્પન્ન ન થાય એવું કદી બને તો એ ઇષ્ટ અનિષ્ટપણું મટાડીને નિજ પદાર્થમાં ઉપયોગ જાય તો એને આનંદ ઉત્પન્ન થાય થાય ને સુખ ઉત્પન્ન થાય થાય ને થાય સામે સામે. દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જતા પણ આકુલતા ઉત્પન્ન થાય છે. નિર્વિકલ્પ સમાધિ ભાવની શાંતિ પાસે એને પઠી જેવું દુઃખ કહેવામાં કેમ કે સ્થૂળ રાગ છે, મનથી પકડાય એવું બુદ્ધિપૂર્વકનો એ સ્થૂળ રાગ છે. જ્યાં સૂક્ષ્મ રાગ પણ દુઃખરૂપ છે ત્યાં સ્થૂળ રાગ ઘણા દુઃખરૂપ હોય, એમાં દુઃખની તારતમ્યતા ઘણી હોય, એ સહજપણે સમજી શકાય એવું છે. એને સ્થૂળ રાગમાં પણ દુઃખ લાગતું નથી, એને સૂક્ષ્મ રાગ તો હજી થતો નથી, એટલે થાય તો એમાં દુઃખ લાગવાનો પ્રશ્ન નથી, એમાં એને સુખ લાગશે. કેમ કે સ્થૂળ રાગમાં હજી દુઃખ લાગતું નથી, તો આકુલતા મંદ થાય એટલે સૂક્ષ્મ પર વિકલ્પ થાય, સૂક્ષ્મ રાગ થાય એટલે કસાયની મંદતા થાય એટલે એને સુખ લાગે, સુખ લાગે એટલે એને ઠીક લાગે, ઠીક લાગે એટલે એમાં એને આત્મબુદ્ધિ થાય, આત્મબુદ્ધિ થાય એટલે જેમાં આત્મબુદ્ધિ થાય ત્યાંથી એને ખસવાનો પ્રશ્ન રહેતો નથી. કસાયની મંદતામાં ત્યાં આત્મબુદ્ધિ થઈ તો કસાયની મંદતામાં જ રહું એનો અભિપ્રાય થઈ જાય છે. હું સદાય કસાયની મંદતામાં રહું, આવી શાંતિ મારું, આવી માનસિક શાંતિ મારો એમનો અભિપ્રાય થઈ જાય છે. પણ કદી કસાયનું એક સરખું ઉત્પન્ન થવા પણ બનતું નથી. જે કસાય મંદ થાય એ તીવ્ર થયા વિના રહે નહીં, તીવ્ર થાય તે મંદ થયા વિના રહે. એવો જ એનો સ્વભાવ છે કે એ તીવ્ર મંદ ભાવે જ રહે થયા કરે. એક ધારો કોઈને તીવ્ર રહે નહીં, એક ધારો કોઈને મંદ થાય. એટલે મોક્ષ માર્ગને વિશે કસાયની મંદતા તીવ્રતાની કોઈ ગણતરી નથી, કે આ કામમાં આવે એવી ચીજ છે એવી ગણતરી એમાં નથી. ઉપયુક્ત સ્વરૂપમાં રહેવું છે. સંવેદનાત્મા નિમિત્તો એ રીતે છે કે એનું સ્વરૂપ જ્ઞાન એ કહેવા માંગે છે, એનું સ્વરૂપ શું છે દેવગુરુ શાસ્ત્રમાં, એમાં એનું જ્ઞાન કરવાનું છે. જે જીવો દેવના સ્વરૂપને સમજતા નથી, જે જીવો ગુરુના સ્વરૂપને સમજતા નથી, જે જીવો શાસ્ત્રના સ્વરૂપને સમજતા નથી, અને તેથી કરીને કાં તો એ અન્ય દેવગુરુ શાસ્ત્રને માને છે, કુદેવ ગુરુ શાસ્ત્રને માને છે ભૂલથી, અને કાં તો સુદેવ સુગુરુ સુશાસ્ત્રનો નિષેધ કરે છે, એમાંથી એક કરે છે. એવા જીવને એમ કહ્યું, કોને એવા જીવને એમ કહ્યું કે પ્રથમ તો તું દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ સમજ, એ સમજતા તને સમ્ય જ્ઞાન થવાનું જીવિત ઉત્પન્ન થશે. કેમ કે દેવ તત્વ છે, મિત્રાગ તત્વ છે, મોક્ષ તત્વ છે, અને આ આત્માને પરિપૂર્ણ શુદ્ધ થવું, નિષ્કલંક દશાએ પહોંચવું એનું એ આદર્શ સ્થાન છે, એનું સાધ્ય સ્થાન છે. એ રીતે એને દેવ તત્વનું પહેલા જ્ઞાન કરવું એ જીવો માટે છે. એમાં જેની ભૂલ થાય છે એને માટે એમ કહ્યું કે દેવ ગુરુ શાસ્ત્ર એ તો સમ્ય જ્ઞાનના નિમિત્ત છે, તું એનાથી ઊંધો ક્યાં ચાલે છો? પણ દેવગુરુ શાસ્ત્ર સમ્ય જ્ઞાનના નિમિત્ત છે એનો અર્થ કે એ તારું સમ્ય જ્ઞાન નહીં કરે, તારું સમ્ય જ્ઞાન તો તારે કરવાનું છે અને તે અભિમુખ થતા થશે. સમ્ય જ્ઞાન તો સ્વાભિમુખ થતા થશે, અંતર્મુખ થતા થશે, અને દેવગુરુ શાસ્ત્ર પણ અંતર્મુખ થવાનું કહી રહ્યા છે એમ જાણે ત્યારે એને દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ જાણ્યું કહેવાય. દેવગુરુ શાસ્ત્ર અંતર્મુખ થવાનું ફરમાન કરે છે, છતાં અંતર્મુખ થવાના ફરમાનનો નિષેધ કરવો, અને દેવગુરુ શાસ્ત્ર ના ના અમે તો દેવગુરુ શાસ્ત્ર સંવિજ્ઞાનનું નિમિત્ત છે એટલે એની પાછળ જવાના છે, એમ ઉપયોગને એની પાછળ લગાવ્યા કરે તો એ દેવગુરુ શાસ્ત્રને જ માનતો નથી. આગમમાં એમ કહ્યું કે અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે, છતાં અનુભવ પ્રમાણ ને બળવાન પ્રમાણ મહિના વિના આગમનો આધાર માગે, અનુભવીના વચનને પણ એમ કહે કે તમે કયો છો એના માટે આગમનો આધાર લાવો, તો એ આગમને જ માનતો નથી. કેમ કે આગમમાં એમ કહ્યું છે કે શાસ્ત્ર પ્રમાણ, યુક્તિ પ્રમાણ, અનુમાન પ્રમાણ, એ સર્વ પ્રમાણ કરતા અનુભવ પ્રમાણ બળવાન છે. એ આગમ વચન છે. અનુભવ પ્રમાણ ને બળવાન ન માને તો એ આગમને માનતો નથી. એમ દેવગુરુ શાસ્ત્ર છે એ અંતર્મુખ થવાનું કહે છે, એના બદલે અંતર્મુખ ન થાય અને શુભરાજની મુખ્યતા કરીને એમાં લાગ્યો રહે, એને કહે છે કે દેવગુરુ શાસ્ત્ર ને ખરેખર તો માનતો નથી, એમ માનવાનું છે. વિકલ્પ આવે ભક્તિનો શું ફળ, ત્યાં તારું જ્ઞાન શું કામ કરે છે, આટલું જરા તપાસવા જેવું છે. વિતરાગ જિનેન્દ્ર દેવની સામે જોઈને તને શું ભાવનો ભક્તિનો રાગ આવે આવે છે, પણ એ વખતે તારું જ્ઞાન શું કામ કરે છે એ તો તપાસ. કે એકલો રાગમાં તન્મય છો તો તને રાગનું દુઃખ નહીં લાગે. સાથે એમનું જે વિતરાગપણું છે એવું જ વિતરાગ સ્વરૂપ આ જ્ઞાનનું છે. જ્ઞાન પણ વિતરાગ સ્વરૂપ છે, રાગ સ્વરૂપ જ્ઞાન નથી, રાગ રહીત પણ એ જ્ઞાનનું સ્વરૂપ. એવું જ આ જ્ઞાનનું સ્વરૂપ છે. એમ જ્યાં જોયો તો એને સાથે ચાલતો રાગ દુઃખરૂપ ભાષા વિના, તો એ રાગને છોડશે. જેને રાગ દુઃખરૂપ લાગશે તે રાગથી છૂટી શકશે, જેને રાગ સુખરૂપ લાગે છે તે રાગથી કેવી રીતે છૂટી શકશે, એ કોઈ પ્રકારે છૂટી શકશે ચોક્કસ બાધક છે. કોઈ પણ નહીં ચિંતા આત્મહિતને બાધક જ છે. કેમ કે ખરેખર ચિંતા તો કર્તવ્ય છે જ નહીં. ચિંતા જીવ ક્યારે કરે છે? કોઈ પણ ઉદયમાં. આ મારો ઉદય છે, આ પ્રતિકૂળતાનો ઉદય મને આવ્યો એની ચિંતા એને થાય છે. ખરેખર તો ભિન્ન છે પોતે, એ ઉદયથી પોતે પોતાના આત્મ સ્વરૂપથી તો એ ભિન્ન હોવા છતાં એમાં અભિન્નપણું કરીને ઉપાધિ કરે છે. એટલે ભિન્નપણું જે એનું ત્યાં રહેતું નથી, પોતાના જ્ઞાનમાં લક્ષમાં ભિન્નપણું રહેતું નથી અને ઉપાધિ કરે છે. તો એ અભિન્નપણું કરે છે જેને રહિતપણું છે, અથવા એ ઉપાધિ થાય છે ચિંતામાં, જે ઉપાધિ થાય છે ત્યારે દુઃખ થાય છે, અને દુઃખ થાય છે એ જ એનું નુકસાન છે. એની શાંતિ હણાય છે એ જ એનું નુકસાન છે. ચાર રૂપિયાની ચીજ ખરીદીને 3 રૂપિયે વેચી, હવે એમાં પ્રશ્ન ક્યાં છે કે નુકસાન થયું કે ન થયું? ચાર માં લાવીને 3 માં વેચી એમાં નુકસાન થયું કે ન થયું? પ્રશ્ન જ નથી એમાં. એમ જ્યાં ચિંતા કરે ત્યાં દુઃખ થયું કે ન થયું? તારી શક્તિ, તારો ઉપયોગ, તારો પુરુષાર્થ એમાં ખર્ચો કે ન ખર્ચો? દુઃખ થવામાં ખર્ચો, તો એ નુકસાન છે. નુકસાન બીજી શું છે? અશાંતિ થાય, દુઃખ થાય, એ નુકસાન છે. શરૂઆત બહુ સરસ કરી છે અધિકાર, કે તેથી ઈષ્ટ અનિષ્ટ અભિપ્રાય મટાડી, રાગ દ્વેષને મટાડી અને અન્ય ચિંતાને મટાડી, અન્ય પદાર્થની ચિંતાને મટાડી, ધ્યાનમાં ઉપયોગને મનને ધારણ કરી, ધ્યાનમાં એકાગ્રતા કરી, ચૈતન્ય સામાન, ચિત્ત સ્વરૂપ એટલે ચૈતન્ય સામાન જે પરમ તત્વ છે તેમાં સમાધિ લગાવીને, એટલે ઉપયોગને સંપરિણામે તેમાં સ્થિર કરીને નિજાનંદને ભેટો, આનંદનો અનુભવ કરો. આ સ્થિતિમાં આવીને આનંદ નો અનુભવ કરો, ત્યાં તમને આનંદ થશે, નિરાકુળ આનંદ થશે. આત્માના સ્વભાવમાંથી ગુણમાંથી ઉત્પન્ન થયેલો આનંદ થશે, નિર્દોષ આનંદ થશે, એનો તમે અનુભવ કરો. સ્વરૂપમાં વિતરાગતાથી જ્ઞાન ભાવ થાય ત્યારે સમાધિ ઉપજે. સ્વરૂપમાં સમાધિ ક્યારે ઉપજે એનો આ ઉત્તર છે કે સ્વરૂપમાં પોતાના પરિણામમાં વિતરાગતા થાય, રાગ દ્વેષનો અભાવ થાય અને એ પ્રકારે જ્ઞાન ભાવ થાય સ્વરૂપમાં. વિતરાગ ભાવે ઉપયોગ સ્વરૂપમાં લાગે ત્યારે સમાધિ ઉપજે. રાગદ્વેષ ભાવે ઉપયોગ રહેતો હોય ત્યાં સ્વરૂપમાં ઉપયોગ લાગીને સમાધિ ભાવ થાય થઈ શકે નહીં. એમ કહેવાય જ્ઞાન ભાવ થાય ત્યારે, વિતરાગતાથી જ્ઞાન ભાવ થાય ત્યારે. વિતરાગતા પૂર્વક જ્ઞાન જ્ઞાનને વેદે ત્યારે, એમ કહે છે. જ્ઞાન ભાવ છે, વિતરાગતાથી જ્ઞાન ભાવ થવું એનો અર્થ શું કે રાગ દ્વેષ રહિતપણાના પરિણામે જ્ઞાન જ્ઞાનને વેદે ત્યારે એને સમાધિ ઉપજે. સ્વસંવેદન ભાવમાં સમાધિનું ઉપજવું છે, પોતાના જ બીજા નિજ વેદનમાં સમાધિનું ઉપજવું છે. તેથી સ્વરૂપમાં સમાધિ આ પ્રકારે ઉપજે છે અને તે પોતાના સ્વરૂપમાં મનલીન કરે. જ્યારે સ્વરૂપમાં સમાધિ ઉપજે વિતરાગ ભાવે ત્યારે પોતાના સ્વરૂપમાં મનલીન થાય છે અથવા પોતાના સ્વરૂપમાં ઉપયોગ લીન થાય છે. મન એટલે અહીંયા ઉપયોગ લેવા, ઉપયોગ લીન થાય છે. ઉપયોગને મન કહે છે ને મનને ઉપયોગ કહે છે. જળનો તો અહીંયા પ્રશ્ન જ નથી, દ્રવ્યેન્દ્રિયનો તો પ્રશ્ન જ નથી, પણ મતિશ્રુત જ્ઞાન છે ત્યાં સુધી મન અને ભાવેન્દ્રિય છે એમ એક કથન છે, એવી એક અપેક્ષા. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ ચર્ચા ટોડલ મજી એ બહુ કરે છે. મન સહિત છે અને મન રહિત છે, શુદ્ધ ઉપયોગ છે એ મન સહિત છે અને શુદ્ધ ઉપયોગ છે એ મન રહિત છે, એમ બંને રીતે કહેવામાં આવે છે. તો મન સહિત છે એનો અર્થ શું છે કે જે મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ પરપદાર્થમાં જતો હતો ત્યારે મન સહિત જતો હતો. અહીંયા એ જ ઉપયોગ અંદરમાં આવ્યો એટલે એને મન સહિત પણ કહ્યું, પરોક્ષ છે એટલે, અને અતિન્દ્રિય હોવાથી એને મન રહિત પણ કહ્યું, એમ બે રીતે એને કહેવામાં આવે. ખરેખર તો અતિન્દ્રિય ભાવ છે, એનું નામ જ મન કહ્યું છે. ઉપયોગને ત્યાં મન શબ્દથી સંબોધિત કર્યા છે. તે પોતાના સ્વરૂપમાં મન લીન કરે અથવા ઉપયોગ લીન કરે. દ્રવ ગુણ પર્યાયમાં પરિણામ લીન રહે, દ્રવ ગુણ અને પર્યાયમાં પરિણામ લીન રહે. પોતાના નિજ દ્રવ ગુણ પર્યાયમાં પરિણામ લીન રહે અથવા નિજ દ્રવ ગુણ પર્યાયને સ્વ સ્વરૂપે દ્રવગુણ પર્યાયના ભેદ પાડ્યા વિના અનુભવ કરે, દ્રવગુણ પર્યાયને યથાસ્થાને અનુભવ કરે તેનો ભેદ પાડ્યા વિના સ્વ સમય સમાધિ એવી હોય છે. જે સ્વ સમય રૂપ સમાધિ કહેવામાં આવે છે, અહીંયા સમાધિને સ્વ સમય કહ્યું છે. પોતાના પદાર્થમાં લીન રહેવું એનું નામ સ્વ સમય સમાધિ છે. પર પદાર્થમાં લીન થાય તેને પર સમય કયો, સ્વ પદાર્થમાં લીન થાય તેને સ્વ સમય કયો. બીજી કથામાં કહ્યું સ્વ સમય જાણો, જે પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં રહે તેને સ્વ સમય જાણો, અને પરદ્રવ્ય પર્યાય પરિણામે તેને પર સમય જાણવો. કથા લીધી ત્યારે અમે એનો વિસ્તાર કરે છે. શુદ્ધોપયોગમાં પરિણમાવવા માટે છે. આ એક જ હેતુથી સર્વ વિસ્તાર કરવામાં આવ્યો છે, તમામ વિસ્તાર આને માટે છે. જેને શુદ્ધો ઉપયોગ થયો એ શાસ્ત્ર વાંચે છે કે નથી વાંચતો એનું બંધન એને નથી, એનું બંધન એને નથી. જેના પરિણામ ઉદયમાં લાગ્યા કરતા હોય તીવ્રપણે, એને એમ કહે કે ભાઈ એમાંથી નવરો થઈને થોડીક વાર શાસ્ત્ર તો કલાક બે કલાક ચાર કલાક શાસ્ત્ર વાંચ, નહીં આમ નામ આ ઉપાધિમાં તારું જીવન પૂરું થઈ જશે ગમે ત્યારે, માટે કંઈ નિવૃત્તિ લઈને શાસ્ત્રનું અધ્યયન કર. પણ શાસ્ત્રનું અધ્યયન કરે એને એમ કે શાસ્ત્રનું અધ્યયન કર્યા કરે છો પણ ઉપયોગ સ્વરૂપમાં આવતો નથી, તો એવું શાસ્ત્રનું અધ્યયન કર્યા કરવું એ શું કામનું? શાસ્ત્ર અધ્યયન કંઈ શાસ્ત્ર અધ્યયન માટે નથી, પણ શાસ્ત્ર અધ્યયન તો ઉપયોગને શુદ્ધ કરવા માટે છે. જો ઉપયોગની શુદ્ધતા ન થાય તો શાસ્ત્ર અધ્યયન શા માટે તે કર્યું? ખાલી કરવા ખાતર કર્યું? શાસ્ત્ર અધ્યયન કરવા ખાતર શાસ્ત્ર અધ્યયન કર્યું? એ રીતે તો કરવા યોગ્ય નથી. એનો શું અર્થ છે? ખરેખર તો એને ફળની ઈચ્છાથી જાળવાયું છે, પણ ઝાડ તો જેવડું મોટું થવું જોઈએ એટલું થઈ ગયું, કદાચ એનાથી થોડું વધારે મોટું થયું. ઘરાને તો છોડમાં જ ફળ આવે છે ને, છોડ તો થાય 3-4 ફૂટનો, એના બદલે 5 ફૂટનો થયો, 5.5 ફૂટનો થયો, પણ આને નથી ફૂલ બેસતા, નથી ફળ આવતા, શું કામ નહીં? એની છાયા તો કઈ કામમાં આવતી નથી. એટલે એમણે એ વાત લીધી છે કે એને શાસ્ત્ર ભણવાની અટક નથી. 12 અંગમાં પણ આવું સ્વરૂપ સમાધિ કરવાનું વિધાન છે. 12 અંગનો સાર તો સ્વરૂપ સમાધિ કરવી તે છે, એ વિધાન એમાં છે ને. એ તો આને કર્યું એટલે એને તો 12 અંગનું જ્ઞાન એને આવી ગયું. 12 અંગનું જ્ઞાન એમાં આવી ગયું. સ્વરૂપ સમાધિ લાગી તો 12 અંગનું જ્ઞાન એમાં આવી ગયું. એને શીખડાવવા બેસાય નહીં ને, એને શીખડાવવાની જરૂર જ નથી, એની પાસેથી શીખવાની જરૂર છે. કે હે મહાત્મા, તમે કેવી રીતે અંતર્મુખ થયા અને તમે કેવી રીતે સ્વરૂપ સમાધિ લગાવી તે અમે તો તમે અમને સમજાવો. ભલે અમે શાસ્ત્ર ઘણા વાંચ્યા છે, મોટા વિદ્વાન થઈ ગયા છીએ, પણ હજી અમને અંતર્મુખ થતા આવડતું નથી. માટે અમારે તમારા ચરણમાં બેસીને સ્વરૂપ સમાધિ લગાવવી છે, પણ અમારે એ શીખવું છે. માત્ર શાસ્ત્ર વાંચ્યા કરવાથી કાંઈ અંદરમાં શાંતિ આવવાની નથી, તો જીવ અશાંતિ માટે જાય છે. વિકલ્પ વધે, અનેક શાસ્ત્રો વાંચતા કાં તો વિકલ્પ વધે ને કાં અતિ પરિણામી ઘણું થાય, એટલે કે મને ઘણું જ્ઞાન થઈ ગયું છે એવું એને તકલીફ થાય. કઈ
ફરી ગઈ હતી આપણે આઠ થી ફરી વખત હતી, બહુ સરસ ગીતા હતા.
પહેલે સમાધિ તો પ્રથમ ધ્યાન થતા થાય છે, એટલે ધ્યાન વગર સમાધિ નો પ્રશ્ન રહેતો નથી. કોઈ એમ કહે કે ભલે અમને ધ્યાનમાં એનો કઈ લેવા દેવા નથી, પણ અમને તો સમાધિ રહે છે, અમને ક્યાંય વાંધો આવતો નથી, અમને તો સમાધિ રહે છે, સમાધાન રહે છે, એટલે સમાધિ રહે છે. સમાધાન વાળા પરિણામ પછી તો જ્ઞાનીને જે જ્ઞાન દશા છે એમાં સર્વત્ર સમાધાન છે. જેની જ્ઞાન દશા છે એને તો સર્વત્ર સમાધાન છે. શ્રીમદજી શ્લોક ઉદ્ધરણ કર્યો છે, પક્ષપાતો નમી વીરે નંદીશો કપિલાદિશો એમ કરીને, પણ જ્યાં જ્યાં મારું મન જાય છે ત્યાં મને સમાધાન, યત્ર યત્ર મનો યાતે તત્ર તત્ર સમાધાય. મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ મુનિ પ્રત્યે મને દ્વેષ નથી, એની મતમાંથી કપિલ મુનિ વેદાંત, પણ મારું મન તો જ્યાં થઈ જાય છે ત્યાં સમાધાન પ્રાપ્ત કરે છે, એટલે અન્ય મતના શાસ્ત્રો વાંચતા મને સમાધાન થતું નથી. જેને સમ્ય જ્ઞાન નથી એ અન્ય મતનું શાસ્ત્ર વાંચવા જાય તો એને અન્ય મતનું અન્યથા સિદ્ધાંત પણ દ્રઢ થઈ જાય, કેમ કે એને ખબર નથી, વિવેક નથી કે આમાં ઈષ્ટ ઠીક શું છે અને અઠીક શું છે. સમ્ય જ્ઞાની અન્ય મતનું શાસ્ત્ર વાંચે તો એનું જ્ઞાન મિથ્યા જ્ઞાન ન થાય, એને જ્ઞાનમાં બરાબર સમજાય કે આ નહીંથી આ આ મત ચાલ્યો છે, એમાં મર્યાદા નહીંની આટલી છે અને નયા ભાષા અહીંથી શરૂ થાય છે, એને સમજાય છે. પુનર્મજીએ વાંચેલા, શ્રીમદજીએ વાંચેલા, શ્રીમદજીનું વાંચન માણસ નથી કહેતા કે ભાઈ હજાર માણસ હજાર વાત કરે, પણ જેનું કાળજું ઠેકાણે છે એને કોઈ ખસેડી શકતું નથી અથવા એને ચિત્તભ્રમ ઉપજાવી શકતું નથી. એ તમે હજાર વાત કરો નહીં, એનું કાળજું ઠેકાણે છે એમ કહે છે, એટલે એની સમજણમાં ફેર નહીં પાડી શકો. તમે હજાર વાત કરો એટલે એ કાંઈ તમારી વાતમાં દોરાઈ જશે એમ નથી બનતો. એમ જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, પોતાના સ્વરૂપને જાણીને એની સર્વસ્વ ઉપાદેયતા કરીને અંતર પરિણમન કર્યું, જેને એને સર્વસ્વપણે ઉપાદેય શું છે ત્યાંથી તમે ખસેડી નહીં શકો. હજાર વાત અન્ય મતની સામે આવે, અનેક જાતનું લોજિક દલીલ ન્યાય અનેક વાતો આવે, પણ આ શુદ્ધાત્મા પરમ તત્વ પરમાત્મ તત્વ ઉપાધિ છે એ વાત જેને અનુભવ ગોચર થઈ ગઈ, જાણીને જાણીને અનુભવ ગોચર થઈ ગઈ, એને ત્યાંથી તમે ખસેડી શકો. બધી વાતોમાં એ એટલો તપાસ કરી લઈ શકશે કે આ સ્વરૂપને અનુસરવા માટે આ કથન નિમિત્ત પડે છે કે નિમિત્ત નથી પડતું, અથવા એ કાર્ય માટે નિજ કાર્ય માટે આ સાનુકૂળ વાત છે કે આ પ્રતિકૂળ વાત છે, એ જ્ઞાન તો એટલું બધું ઊંડું થઈને કામ કરે છે કે માત્ર કથન નથી જોતો, કથન પાછળ કહેનારના અભિપ્રાયને પહેલા પકડે છે. લોકો વચન ઉપર દોરાઈ જાય છે, આમ કે છે, આમ કે છે, આમ કે છે, અમારામાં પણ આમ કે છે, અમારામાં પણ આમ કે છે, એમ નહીં. એ કહેવા પાછળ કહેનારનો અભિપ્રાયમાં એ જીવ ક્યાં ઊભો છે એ પહેલા પકડો, પછી એના કથનનું અર્થઘટન કરો, નહીતર ભૂલાવામાં પડતા વાર લાગશે એ માપવાની શક્તિ સમ્યક જ્ઞાનમાં સવિશેષ હોય છે. શું કહે છે કે સમાધિ તો ધ્યાનમાં થાય છે, એ ધ્યાન એકાગ્ર ચિંતા નિરોધ થતા થાય છે, અને ધ્યાન તો ત્યારે થાય છે કે બીજી ચિંતા ઉત્પન્ન થાય સહજપણે. એવી જે સ્વરૂપની એકાગ્રતા એને ધ્યાન કહેવામાં આવે છે, એ સ્વરૂપ ધ્યાન છે. ધર્મ ધ્યાન છે, ચાર પ્રકારના ધ્યાન છે, શુક્લ ધર્મ આર્ત અને રૌદ્ર. સામાન્યપણે સંસારી જીવને જે ઉદય પ્રત્યેના પરિણામ ચિંતાવાળા છે એને આર્ત ધ્યાન કહેવામાં આવે છે. બહુભાગ જીવો આર્ત ધ્યાનમાં પરિણમે છે, બહુભાગ જીવો ચારે ગતિમાં, અને આર્ત ધ્યાનનું ફળ મુખ્યપણે તિર્યંચ ગતિ છે. તેથી તિર્યંચ ગતિમાં સંખ્યા સૌથી વધારે છે, સંસારી જીવોની સૌથી વધારે સંખ્યા તિર્યંચ ગતિમાં છે. ત્રણેય ગતિના જીવોની સંખ્યાનો સરવાળો મારો, એનાથી અનંત ગુણા જીવો તિર્યંચ ગતિમાં છે. એટલું મોટું પેટ છે તિર્યંચ ગતિનો. ગુરુદેવે જયારે પરિવર્તન કર્યું ત્યારે પહેલો વિરોધ સ્થાનકવાસી સંપ્રદાય શરૂ કર્યો, કેમ કે પહેલો ભય એને ઉત્પન્ન થયો. સ્થાનકવાસીના સાધુ પરિવારને ભય ઉત્પન્ન થયો કે આપણી દુકાન આ તોડશે. દુકાનદારી છે, ધર્મમાં તો મોટાભાગે દુકાનદારી ચાલે છે. આ પેઢી આપણી તૂટી ગઈ છે, આ સમર્થ વ્યક્તિ છે, અને એ ઉઠીને એમ કહેશે કે આ ભૂલવાળું છે, આ ખોટું છે, અહીંયા ધર્મ નથી થતો, આપણા ધર્મમાં પણ આપણી પાસે રહેશે નહીં. આ ગાંધી સ્વામી જેવા સમર્થ સાધુ એમ કહેશે કે નહીં, આ સાધુ પણ નથી, આ માર્ગ ખોટો છે. ગયા આપણે તો એ પણ એને એટલું ઉઠાવ્યું છે કે જો 25મા તીર્થંકરનું નહીં કરીએ તો આ લોકોનો પ્રભાવ અને બળ એવું છે કે આ બધું એકદમ ફેલાઈ જશે. એ પણ બીએ છે, બધા બીકના માર્યા. એ પણ એને ઘરે ઘરે મંદિરે મંદિરમાં સૂર્યકીર્તિ ભગવાનની પ્રતિમા થઈ ગઈ છે. ઘણું મારું એમાં પ્રશ્ન નહીં. એટલે એટલો બધો જેનો સમાજ ઉપર પ્રભાવ હોય એ વ્યક્તિ જ્યારે બદલે ત્યારે પેલા લોકોને તો મોટી ખોટ જાય. એટલે એમાં વિરોધ જોરથી થયો. એમાં એક મા સતીજી હતા, એ બહુ તીવ્ર વિરોધ કરતા હતા, જેમ ફાવે એમ બોલતા હતા. લીલાબાઈ સ્વામી કહેવાતા હતા, સંપ્રદાયનો મુખ્ય. પછી વાંકાનેરમાં વનેચંદ શેઠ હતા, બહુ ગીરીવાળા હતા. એકવાર એને મળવા ગયા, એમ બાપુ પિતા એને મહારાજ બારાજ કહે નહીં, બેન બાપુ આ કરવા જેવું નથી, તમે જે વિરોધ કરો છો એ કરવા જેવું નથી, એ તો નિગોદનું પેટ બહુ મોટું છે. શું કીધું? નિગોદનું પેટ બહુ મોટું છે. પ્રગટ સત્પુરુષનો વિરોધ કરો છો, વ્યાજ હશો ક્યાં વ્યાજ હશો? નિગોદનું પેટ બહુ મોટું છે. મા સતીનો સ્વામી પાંચ બ્રહ્મચારી ને સમાજ ઉપર પણ એનું કોઈ વર્ચસ્વ હશે, પ્રતિષ્ઠા સારી, પ્રભાવ સારો, એને જ એને કીધું. આર્ત ધ્યાન નું ફળ છે, રૌદ્ર ધ્યાન નું ફળ નરક ગતિ છે, સમ્યક દ્રષ્ટિને ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય છે, તેથી તેનો ધ્યાનના જે બે વિભાગ થાય ચારિત્રના પરિણામના, એમાં આર્ત ધ્યાન રહે છે. તો પણ એને આર્ત ધ્યાનના નિમિત્તે તેની જ ગતિનો બંધ ન પડે, એટલા રસ વગરના એ પરિણામ હોય છે. સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણ સ્થાન, મધ્યમ પંચમ ગુણ સ્થાન સુધી રૌદ્ર ધ્યાન સંભાવિત છે, થઈ શકે છે, થાય જ એવું કાંઈ નથી, પણ કોઈને થઈ જાય તો પણ એને નરકનો બંધ ન પડે, બીજાને પડે, સમ્યક દ્રષ્ટિને ન પડે, કેમ કે એમાં એટલો રસ નથી કે જેને જેમાં એને મુદ્દત નિકાચી બંધ પડી જાય તેવો એને તીવ્ર રસ હતો. એ રસને તોડવા વાળું વિરુદ્ધ રસ વાળું પરિણામ એ જ વખતે પરિણામ અંશે એની પાસે ઉત્પન્ન હોય છે, એટલે એ મુખ્ય હોય છે, એ વિશેષ હોય છે, એનો રસ વધારે હોય છે, નાનો રસ ઓછો, એટલે એમ થતું. તેજાન એકાગ્ર ચિંતા નિરોધ થતા થાય છે, ચિંતા નિરોધ છે તે રાગ દ્વેષને મટાડવાથી થાય છે. રાગ દ્વેષ મટે તો ચિંતા મટે, રાગ દ્વેષ ન મટે અને ચિંતા મટે એ કેવી રીતે બને, એ બની શકતું નથી. જેના પ્રત્યે રાગ છે તેની ચિંતા એને થયા વિના રહે નહીં, દ્વેષ તો એનું બીજું પડતું છે. ઉદયમાં જેના પ્રત્યે દ્વેષ છે એની ચિંતા થયા વિના રહે, રાગ એનું બીજું પડતું છે. પ્રતિપક્ષમાં દ્વેષ છે અથવા પ્રતિપક્ષમાં રાગ છે, રાગ દ્વેષને મટાડવાથી ચિંતા મટે છે, અને રાગ દ્વેષ છે તે ઇષ્ટ અનિષ્ટ અભિપ્રાય મટતા મટે છે. ઇષ્ટ અનિષ્ટ પણ પદાર્થને વિશે નિશ્ચિત થયું છે તે એણે વિચારથી તો અભિપ્રાયને તોડી નાખવો જોઈએ. કોઈ ઇષ્ટ નથી, કોઈ અનિષ્ટ નથી, સર્વ પદાર્થ માત્ર જ્ઞાનમાં જ્ઞેય થવા યોગ્ય છે. જણાય તો જણાય, કોઈ ઠીક છે અઠીક છે એવું મારે લેવા દેવા નથી. તેથી અહીંથી પ્રયોગ અહીંથી શરૂ કરવો જોઈએ, ઉપરથી લીધો છે આ, પણ હવે જે છે એ પ્રયોગ કરવાનો વિષય છે. તેથી જે જીવ સમાધિ વાંચક છે, જેને શુદ્ધ ઉપયોગ કરવો છે, તે જીવે અહીંથી શરૂ કરવું, એમ કહે છે કે તેણે ઈષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય મટાડવો, પહેલા એને વારંવાર પ્રયોગ કરીને, વિચાર કરીને નહીં, વિચારથી અભિપ્રાય સદંતર જાતો નથી, મંદતા આવે વિચાર કરતા, પણ અભિપ્રાયને ટાળવો હોય તો એને પ્રયોગ કરવો જોઈએ. જે પદાર્થો ઇષ્ટ લાગે એની સામે ઊભા થઈ જવું, કે આ જ્ઞાન ભાવ આત્મા છે, પોતે જ્ઞાન સ્વરૂપે છે, તો એ માત્ર જણાય આ ઠીક લાગવાનું જ્ઞાનમાં જણાય તો જ્ઞાનનો જ્ઞેય છે, એમાં ઠીક લાગવાનું કારણ પીવું તે પીવું છે, એમાં સારું શું છે ને ખરાબ શું છે. કોઈ એમ કે આ રંગ મને નથી ગમતો અને કોઈ એમ કે આ જ રંગ મને ગમે છે, હવે આમાં સારો શું છે ને ખરાબ શું છે, તો કઈ સારું છે કઈ ખરાબ, તો સારું હોય તો ખરાબ લાગે ને ખરાબ હોય તો સારું લાગે, પણ બે લાગે છે જુદા જુદા જીવોને, અથવા એક જ જીવને એ જ ચીજ ઠીક લાગે છે પાછી અઠીક લાગે છે જુદા જુદા કારણે. हाथी गति व्यक्ति कैसे थी कि पदार्थ पदार्थ है जे छे ते छे ते जेम छे तेम जानू एटलो ज्ञान नो धर्म छे ते जेम छे तेम नहीं जानता इष्ट अनिष्ट पणे जाण्यो ते अधर्म छे ते ज्ञान नो धर्म नथी आत्मा नो धर्म नथी इष्ट अनिष्ट पणू मटाडवा माटे एने तमाम उदयनी अंदर प्रयोग बराबर जागृत थईने आदरवो जोईए अने सतत चालू राखवो जोईए ज्यां सुधी ए अभिप्राय नो नाश न थाय त्यां सुधी अभिप्राय मटाडी देवो जोईए कोई मने नुकसान करतुं नथी इष्ट अनिष्ट पणू जशे त्यारे शुं थाय કે કોઈ મને નુકસાન કરતું નથી પણ કોઈ રૂપિયા લઈ જાય કોઈ સોનું લઈ જાય તો
નુકસાન નથી
કોણ કોનામાંથી લઈ ગયો તારા આત્મામાંથી શું લઈ ગયો આકરું લાગે એવું છે પણ ઇષ્ટ અનિષ્ટ અભિપ્રાય મટાડવા તો એને જ્યાં જ્યાં એને લાભ નુકસાન થાય જ્યાં જ્યાં એને સુખ દુઃખ લાગે જ્યાં જ્યાં એને ઠીક અઠીક પણ લાગે જ્યાં એને શાંતિ અશાંતિ થાય ત્યાં એને આ બરાબર જાગૃત થઈને ઊભું રહેવું સીધી લાકડી ઉપાડવી ત્યાં ઈષ્ટ ઈષ્ટ છે નહીં ઈષ્ટ કેમ લાગે છે અનિષ્ટ છે નહીં અનિષ્ટ કેમ લાગે છે એ તો છે અહીંયા થાય એ મારો દોષ છે પણ ત્યાં તો છે જ નહીં એ વાત એને અભિપ્રાય છે બરાબર વાત આદરવી જોઈએ એ કાર્ય એને આદરવું જોઈએ માત્ર વાણીનો તો વિષય નથી વિચારનો તો માત્ર વિષય નથી પણ અમલ કરવાનો આ વિષય છે એ અહીંથી અમલ શરૂ થાય છે આ અમલથી જ શરૂઆત થાય છે ખરેખર તો આ એક જાતનું આચરણ છે બસ અહીંથી જ ભેદ જ્ઞાન થશે ભેદ જ્ઞાનમાંથી જ ઇષ્ટનિષ્ઠ પણ ઉમટે છે કે હું જ્ઞાન છું હું જ્ઞાન સ્વરૂપે છું પૂરું પોળી જ્ઞાન તો ખાઈ શકતું નથી ઘી વાળી પીરું પૂરણ પોળી ઘણાને બહુ ભાવે પણ એ જ્ઞાન તો ખાઈ શકતું નથી પછી જ્ઞાન ને એ પૂરણપૂરી સારી છે એ વાત આવી ક્યાંથી જ્ઞાનમાં આ પ્રશ્ન એને ઉઠાવવો જોઈએ પૂરણપૂરી શું મીઠી રોટી આ તુવેરની દાળમાં બનાવે છે કે
નહીં
વેડવી પૂરણપૂરીમાં ન વેડવીમાં ક્યાં છે કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી શું વેડવી કે છે એને એમ કે છે આપણો એકદમ ઘરગથ્થું ગુજરાતી નો કાઠિયાવાડી પૂરણપૂરી ગળી રોટલી છે કે જ્ઞાન ખાતું નથી ને જ્ઞાન ને ઈષ્ટ અનિષ્ટપણું ઇષ્ટપણું આવી ખાતી વખતે તપાસી ને બરાબર ખાતી વખતે આ વાતમાં તું લડાઈ કર તને ઇષ્ટપણું લાગે છે એની સામે લડાઈ કર બરાબર એમ પ્રયોગમાં સતતપણે આવવું જોઈએ પણ એનો અભિપ્રાય છૂટે તો રાગદ્વેષ મટે તો ચિંતા મટે તો ધ્યાન લાગે તો સમાધિ થાય કાંઈ એક કઈને માનતો નથી કોઈને માનતો નથી.